સાધુ હો કે સંસારી, કોઈ પણ હોય, સાધુને પણ સાધન સાધન ભજન આપે, ગૃહસ્થીને પણ ગુરુ મહારાજ શિષ્ય તરીકે એને પણ ભજન અને મંત્ર આપે. ગૃહસ્થી નિત્ય નિયમ કરતો હોય તો એ ગૃહસ્થી શિષ્ય ગુરુ સદગુરુને વધારે ગમશે. ત્યાગી શિષ્ય આપ્યું હોય છતાં કંઈ જ ન કરતો હોય, આળસુ જ રહેતો હોય, તો સદગુરુને એના પ્રત્યે સદભાવ ક્યારેય નહીં જાગે. એમાં તો મહારાષ્ટ્રી એટલું જ કહે છે, ગુરુના વેણનો રાખો વિશ્વાસ. સદગુરુના વચનની અંદર જે વિશ્વાસ રાખે છે એને જ એના જીવનમાંથી વાસનાઓ છૂટી શકે છે. કામ ક્રોધ લોભ ત્યાગીએ, મન ઠરીને નિર્મળ થાય. આવા સદગુરુ જેને મળે તેનું જીવન કહીએ ધન્ય. સદગુરુ પણ જાગૃત હોય કે પોતાને પોતાની જાતે પોતાના સ્વરૂપની અંદર હંમેશા જાગૃત હોય, અને એને એને શરણે આવેલા એને આશ્રિત બનેલાનું પણ એ જ પ્રમાણે કલ્યાણ કરે જાગૃત રહીને. ક્યારે પણ સદગુરુ કોઈ ભૌતિક પદાર્થને માટે પોતાના સાધ પોતાના અનુયાયી પાસેથી ઈચ્છા નહીં રાખે. સદગુરુ એનું કલ્યાણ ઈચ્છશે. અને સદગુરુ પણ શિષ્ય પણ સાચો તે છે કે જે સદગુરુની પાસે જગતની ભૌતિક ચીજ માગ્યા કરતા ભગવાનનું ભજન માગશે. ભક્તિ આપો જય મહારાજ, શક્તિ આપો જય મહારાજ, આમ મનની અંદર રટણ થયા કરતું હોય, બસ મહારાજ મારે તો આ જોઈએ છે, મારે જગતનો કોઈ પદાર્થ નથી જોઈએ. શાંતિ આપો જય મહારાજ, ભગવદ ભજન આપો જય, બસ મનની અંદર એક જ રટણ ચાલતું હોય, માળા કરો કે મારે જોઈએ છે, મારે કોઈ જગતની કોઈ ચીજ વસ્તુ નથી જોઈતી. એ તત્ક્ષણ માટે જરૂર નહીં હશે, એટલા જીવન પૂરતી આપણને જરૂરિયાત પડવાની માંગી લીધી, પણ એ ક્યાં સુધી? એના માટે પણ દુર્ભાવ જાગવાનો. પણ એક ભજન એવું છે, એક શાંતિ એવું છે, શાંતિ એવી છે કે એ આપેલું માંગેલું અને લીધેલું આપણને શાશ્વત શાંતિ આપશે, અને એ જ જીવનમાં ઉતરશે. અને જીવનમાં ઉતર્યા પછીથી મહારાજ એને સાચું શરણું આપે, મહારાજ એને સંસારી હોય તો પણ સાધુની માફક એની દરકાર રાખશે. જેમ માતા પિતા પોતાના બાળકની સંભાળ રાખે, જેમ સદગુરુ પોતાના સદશિષ્યની સંભાળ રાખે, એમ ભગવાન પણ ભક્તની સંભાળ રાખતા હોય. નરસિંહ મહેતાની સંભાળ ક્યાં નથી રાખી, પ્રહલાદ ધ્રુવ અને શ્રવણની ભગવાને ક્યાં એની ચિંતા નથી કરી. આપણે જેટલા ભજનાનંદી બનીશું, ભજનનો આનંદ જેટલો મેળવી શકીશું, એટલા જ વધારે સુખી અને શાંતિ હોઈશું. પણ જગતના બીજા પદાર્થોમાંથી આનંદ કે સુખ શોધવા જઈશું ને તો ત્યાં શાંતિ ક્યારે નહીં મળે. ભજનમાં કેટલો બધો ભાવ હશે, ભજનમાં કેટલી બધી શક્તિ હશે કે આટલા મહાપુરુષો સંતો આચાર્યો ઋષિઓએ માત્ર એક જ આજ્ઞા કરી, જીવનની અંદર સફળતા મેળવવા માટે એકમાત્ર ભગવદ્ ભજન એ જ સાચો ઉપાય છે. આટલા બધા સંત મહાપુરુષો જીવનમાં ઘણું બધું કર્યું હશે, આજે પણ જોઈએ છે સંતો ઘણી પ્રવૃત્તિઓ કરે, ઘણી સેવાઓ પણ કરે છે, પણ એ બધામાં ઉપરામ થઈને આખરે ભજન પાસે આવવું પડે છે. આપણા ઉપનિષદો અને વેદોની શાસ્ત્રોની આજ્ઞા છે કે જ્યાં સુધી મન ભજનમાં ન લાગે ત્યાં સુધી જ પ્રવૃત્તિઓ કરવી. મન ભજનમાં નથી લાગતું એટલા માટે પ્રવૃત્તિની આજ્ઞા કરી, નહીતર પ્રવૃત્તિ નહીં કરો તો મનમાં વિકૃતિ આવી જશે. અને જ્યારે પણ સેવા કરતા કરતા ભજનમાં મન લાગે ને ત્યારે પ્રવૃત્તિ આપોઆપ છૂટી જશે. ઝાડ ઉપરનું ફળ પાકે એટલે એ આપોઆપ છૂટું પડી જાય, એ પછી નથી પકડી લેતું. એમ પરિપક્વતા સાધન ભજનમાં આવે એટલે પ્રવૃત્તિ આપોઆપ ફળની માફક છૂટી જશે. અને એ ભજન એ જ સાચો માર્ગ છે, ભજન એ જ સાચી શાંતિ છે. સેવા કરતા કરતા સાત્વિકતા આવશે, અને સાત્વિકતા એટલી બધી સમજણપૂર્વકની આવશે કે તમને શાંતિ મળતા તમે ધીમે 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 ભજન તરફ આગળ વધતા જશો. એક સમય આવશે, એની રાહ નહીં જોવી પડે, એના માટે કોઈ પણ રાહ નહીં જોવી પડે. સમયની પરિપક્વતા આવતાની સાથે જ ફળની માફક પ્રવૃત્તિ પણ છૂટી જવાની, પછી આપણે પકડી રાખીએ તે પણ નહીં રહે. એટલે મહારાજે તો સાચામાં સાચી સલાહ આપી, આદેશ આપ્યો કે ઉપદેશ હુકમ પણ કરે, સદગુરુ છે, હુકમ પણ કરી શકે, હે એ છોડ દો, નહીં પકડના એ, એને ઉપદેશ પણ આપે, એસા કરો વૈસા કરો. તો એ જે કંઈ આપે છે એ આશ્રિતના કલ્યાણને માટે આપે છે. પ્રવૃત્તિ આપે છે તો એની ક્ષમતા જોઈને આપે છે કે ભજન કરી શકવાનો નથી, એનામાં જ સ્થિરતા પરિપક્વ થઈ નથી, માટે એને પ્રવૃત્તિ સેવા આપો. સેવા બતાવી પ્રેમથી સદભાવથી સેવા કરતો હોય, સમર્પણની ભાવનાથી એની અંદર રસ લેતો હોય, કોઈ પણ જાતની અપેક્ષા સિવાય લોભ લાલચ સિવાય સેવા કર્યા કરતો હોય, તો એમાં ધીરે ધીરે સદગુરુ એને એવું તત્વ આપશે, એવી સમજણ આપશે કે એનામાં ભજનભાવ જાગૃત થાય, એ શાંત બને, એના જીવનની અંદર ઠરેલપણું આવે, સાચી સમજણ આવે, એટલે ભજન તરફ એની મેતેજ વળ્યા જ વળી જશે. જેમ પાણીને ભરી રાખીએ અને પછી એમાં એક નાનું કાણું પાડી દઈએ તો એ પાણી એમાંથી આપોઆપ સરી પડવાનું, એના માર્ગે એનો રસ્તો કરી લેવાનો. એમ સમજણનું ભજન પણ, એનો પ્રવૃત્તિ પણ પોતાનો ભજનનો માર્ગ શોધી કાઢશે. આવી ભજનની ઉપાસના મહારાજે આપતા કહ્યું, કોઈ પણ હોય, કોઈ ભેદભાવ નહીં, કોઈ વેરો આતરો નહીં, આવ્યો છો ભજન લેતા રાધમાં. જગતના બધા જ દુઃખોની કોઈ પણ ઔષધિ હોય તો એકમાત્ર ભજન. જીવનની ભયંકરમાં ભયંકર અશાંતિઓ હોય એનું નિવારણ માટેનું કોઈ પણ સાધન તો એકમાત્ર ભગવાનની ઉપાસના, ભજન. જેણે ભજનનો આશ્રય લીધો એ પોતાના જીવનને શાંત બનાવી શકે, ત્યારે જ આટલા સમયથી આટલા યુગોથી આટલી પરંપરાથી ભગવદ્ ભજનને આટલું મહત્વ મળ્યું છે, અને મહત્વ પણ યથોચિત મળ્યું છે. ઘણું બધું છે, બધાને એટલું મહત્વ નથી મળતું. સત્તાને પણ ભજન જેટલું મહત્વ ક્યાં આપ્યું છે? ભજન જેટલું મહત્વ સત્તાને, સંપત્તિને, શક્તિને, સૌંદર્યને, વિદવત્તાને મળ્યું છે, જુઓ છો? ત્યાં વિદ્વાનો અનેક થઈ ગયા હશે, સત્તાધારી અનેક સમ્રાટો થઈ ગયા હશે, સંપન્ન એવા અનેક શ્રીમંતો થઈ ગયા હશે, પણ કોઈનું નામ સંભળાય છે? બધા ઢંકાઈ ગયા, ઢંકાઈ ગયા, વિલીન થઈ ગયા ક્યાંના ક્યાંય કાળના મુખમાં. પણ એ જ ભક્ત પ્રહલાદ, એ જ ભક્ત ધ્રુવ, એ જ માતા પિતાનો ભક્ત શ્રવણ આજે વિસરી શકાય છે ખરો? એ આજે સ્મૃતિમાં સ્મૃતિપટ પર છે, આજે એવાને એવા કેમ એના જીવનમાં ભગવદ આશ્રય છે અને ભગવાનનું ભજન છે. બીજું કોઈ પણ સાધન માણસને શાંતિ તરફ લઈ જઈ શકતું નથી. સંપત્તિ છે, તમે એનો સદુપયોગ કરો કોઈ દુઃખીને માટે, કોઈ ભૂખ્યાને માટે, તો તમને પોતાને એ સંપત્તિ શાંતિ આપશે. એ સંપત્તિ ઔષધરૂપ બની જશે. પણ તમારી એ પરસેવા મહેનતથી એકત્રિત કરેલી એ સંપત્તિ દુર્વ્યસન, દુરાચાર, અનૈતિકતાની તરફ વાળશો તો તમારી સંપત્તિ તમને અશાંતિ આપશે, દુઃખી કરશે. સંપત્તિ સદગતિ પણ આપે છે અને સંપત્તિ દુર્ગતિ પણ આપે છે. જેની પાસે સમજણ વાળું ભજન છે અને ભજન દ્વારા એ પોતાની જે કંઈ પ્રાપ્ત થયેલી શક્તિઓ છે એનો ઉપયોગ કરશે તો એને સદગતિ મળશે. અને એ જ પ્રાપ્ત થયેલી શક્તિઓને, સમૃદ્ધિને જો દુરુપયોગ કરશે દુરાચારથી તો એની દુર્ગતિ થવાની. ભજનની એટલા માટે આવશ્યક છે, ભગવદ આશ્રય ધર્મનું શરણ એટલા માટે જરૂરી છે કે માણસ સન્માર્ગે ચાલતા શીખે. ધર્મ સિવાય કોઈ પણ જાતની સંપન્નતા એને દુરાચાર ને દુર્ગતિ તરફ લઈ જાય છે. અને એ રીતે અધોગતિએ માનવ જીવન ન જાય એટલા માટે આપણા આચાર્યોએ, આપણા શાસ્ત્રોએ આપણને આપ્યું ભજનનું સાધન. સમજણ આવશે, સાત્વિકતા આવશે, સદવિચાર આવશે કે આ ખોટું છે અને સાચું છે. જે માણસના જીવનમાં વિવેક આવ્યો સારા ખોટાનો, એ જ સાચું કર્તવ્ય કરી શકે. પણ એ વિવેક ભગવદ કૃપા વગર આવી શકતો નથી. રામ કૃપા બિનું આઈ ન જાય, એ ક્યારે પણ નથી આવતી. અને કદાચ સંપત્તિને સત્તા આવે, વિદવત્તા હોય, ઊંચું કુળ હોય, છતાં રાવણ જેવી વૃત્તિ થઈ જાય તો સંપત્તિ ભી થી, સત્તા ભી થી, શક્તિ ભી થી, ઉસકે પાસ વિદવત્તા ઓર ઉસકે સાથ સાથ કુલીન ભી થા, પુલસ્ય ઋષિ કે વંશ મેં ઉત્પન્ન હોને વાલા, ફિર ભી ઉસકી સમજ નહીં થી. વિદવત્તા હોતે હુએ ભી સમજદારી નહીં થી, કૈસી દુર્ગતિ હુઈ, કૈસા પતન હુઆ ઉસકા. આજ આજ તક દેખા કિસીને અપને બચ્ચે કા નામ રાવણ રખા, અપને બેટે કા નામ, કૈસી અધોગતિ. હજારો વર્ષ હો ગયે ફિર કોઈ કિસીને ભી રાવણ નામ નહીં રખા કિસી કા, અપને બેટે કા. યહી તો અધોગતિ, યહી તો દુર્ગતિ હૈ. સાચું જીવન સાચી સમજણની અંદર રહેલું, અને સાચી સમજણ એ જ માનવને માનવ બનાવે છે. સમજણ વગરનો જન્મેલો માણસ હશે પણ જીવતો પશુની જેમ હશે. માણસ તરીકે જન્મવું અને પશુ તરીકે જીવવું એ વિકૃતિ છે જીવનની, એ જીવતા આવડ્યું નથી. જીવતા સદગુરુ શીખવાડશે, સમદ્રષ્ટિ આપશે. સદગુરુ ભજન દ્વારા, ભગવદ્ ભજન દ્વારા એને સાચો માર્ગ બતાવશે, એને સાચા માનવ તરીકે જીવતા શીખવાડશે. કોઈ કવિએ બહુ સારી સારી વાત કરી છે, બીજું કઈ નહીં, બસ તું એક સાચો માણસ બનું ને તો બસ છે. એને કેવી કલ્પના આવી હશે, હે માનવ તું સાચો માણસ થાવ તો જ બસ છે. ઘણું બધું કહી જાય છે એક લીટી, કવિની એક પંક્તિ.